તારીખ 11/10/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 5-8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 183 તારીખ 11/10/1991 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 5-8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 183
સ્વરૂપ ચોખ્ખું ન સમજાય ત્યારે એમાંથી પછી વાદ વિવાદ થાય છે. એમાંથી વિચાર ભેદ, મત ભેદ, મન ભેદ થઈને માર્ગ જુદા પડી જાય છે. માર્ગ જુદા પડી જાય, રસ્તા જુદા પડી જાય, એવું થઈ જાય છે. સમજણ સંબંધીનું માર્ગદર્શન છે. પછી અપેક્ષા સંબંધીનું માર્ગદર્શન છઠ્ઠા બોલમાં લીધું છે અમે, કે અંતઃતત્વ ઓર બહિર્તત્વ કી અપેક્ષાએ બતાતે હુએ કહા, કે અંતઃતત્વ અને બહિર્તત્વ પણ ભિન્ન ભિન્ન અપેક્ષાથી કહેવાય છે. તો ત્યાં ક્યારે કઈ અપેક્ષાની વાત ચાલે છે એ સમજીને એકમાં બીજાનો મેળ કરવો, ઉછાળવો નહીં, ગોટાળો ન કરવો. જબ શુદ્ધ પર્યાય બહિર્તત્વ હે, જો શુદ્ધ પર્યાયને પણ બહિર્તત્વ કીધું છે, ધ્યાન પણ બહિર્તત્વ હે, નિર્વિકલ્પ ધ્યાન પણ બહિર્તત્વ હે, તબ ધ્રુવ તત્વ એટલે કે પરમ પરિણામિક ભાવ એટલે કે કારણ પરમાત્મા જ્ઞાયક એ અંતર તત્વ છે, અંતર તત્વ છે. શુદ્ધ સ્વભાવને અંતઃતત્વ કહ્યું છે ત્યારે શુદ્ધ પર્યાય, ધ્યાનની પર્યાય, સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય, ચારે ભાવ બહિર્તત્વ છે. નવ તત્વને બહિર્તત્વ કહ્યું ને ભારત રશ્મિ ગાથા નિયમ સારમાં, તો નવ તત્વમાં મોક્ષની પર્યાય ન આવી
ગઈ.
પણ પર્યાય પર્યાય મટી જાય છે એવું છે? પર્યાય પર્યાય રૂપે જે છે, ભલે એ દ્રવ્ય ભાવે છે તો પણ પર્યાય પર્યાય રૂપે છે. અને જે અંતઃતત્વ સ્વરૂપ પરમ પરિણામિક ભાવ છે એનાથી બાહ્ય છે, તે એનાથી એ બાહ્ય છે એમ છે. શાસ્ત્રમાં જ્યારે સ્વરૂપ ધ્યાનને પણ બહિર્તત્વ કહ્યું હોય ત્યારે ત્રિકાળી પરમ સ્વરૂપને અંતઃતત્વ કહ્યું છે. આપણે પ્રવચન આવી ગયા ગુરુદેવનામાં પરમાત્મા પ્રકાશમાં, કે કેવળ જ્ઞાન પણ અપરમ ભાવ છે અને કારણ પરમાત્મા ધ્રુવ સ્વભાવ તે પરમ ભાવ છે. પરમ પરિણામ કયો ને એને પરમ ભાવ છે એમ કીધું છે. જબ દો ઘર કી બાત ચલતી હો તબ ઉસમે તીસરે ઘર કી ટાંગ ડાલને સે ઘોટાળા હો જાતા હૈ. ટાંગ ડાલવે એટલે બાત નાખી દેવી. જ્યારે આવી રીતે અંતઃતત્વ અને બહિર્તત્વની વાત ચાલતી હોય ત્યારે પછી બીજી વાત વચ્ચે નહીં નાખવી જોઈએ, કે જો સ્વરૂપ ધ્યાનને અંતરતત્વ કીધું છે ફલાણી જગ્યાએ, તો કે સ્વરૂપ ધ્યાનને અંતરતત્વ કીધું છે એમને ખબર છે શું, પણ એ વખતે રાગાદી શુભ ભાવને બહિર્તત્વ, અશુદ્ધ પર્યાયને બહિર્તત્વ કીધું છે, માટે આને અંતરતત્વ કીધું છે. મોક્ષ માર્ગની અંદર વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગના બે પરિણામ છે. તો વ્યવહાર મોક્ષ માર્ગના 28 મૂળ ગુણના પરિણામ છે એ બહિર્તત્વમાં જાય છે અને નિશ્ચય મોક્ષ માર્ગ છે તે અંતર તત્વમાં જાય છે. તો કે ત્યાં એને અંતર તત્વ કહ્યું છે ને, પણ એ ત્યાં કહ્યું છે, અહીંયા વાત નથી. અહીંયા ધ્રુવ પાસે તો એ બહિર તત્વ છે એમ કેવું છે. જ્યાં ધ્રુવ સ્વભાવ ને અંતર તત્વ કહીએ ત્યાં શુદ્ધ પર્યાય ને ધ્યાન ની પર્યાય, મૂળ નિશ્ચય મોક્ષ માર્ગ ની પર્યાય પણ બહિર તત્વ છે. શુદ્ધ પર્યાય કો અંતર તત્વ કહે તબ અશુદ્ધ પર્યાય કો બહિર તત્વ કહેતે હૈ, ત્યારે અશુદ્ધ પર્યાય ને બહિર તત્વ કહેવામાં આવે છે. और अशुद्ध पर्याय को अंत तत्व कहे तब कर्म को बहिर तत्व कहते हैं, और कर्म को अंत तत्व कहे तब नो कर्म को बहिर तत्व कहते हैं. ऐसे अपेक्षित विविक्षा अनुसार सब घटा लेना, समझ लेना. आप पोता ने अपेक्षा ज्ञान कितनू चोखू हतु एनो आप पूरा हो सके. અંતર તત્વ અને બહિર તત્વની આટલી અપેક્ષાઓ છે તો જ્યાં જેની વાત ચાલતી હોય ત્યાં વચ્ચે બીજી વાત લાવીને એ વાતને તોડવી જોઈએ નહીં, ખરાબી નહીં. ત્યાં એ તાત્પર્ય એ વાતને બરાબર સ્થાપિત કરવી જોઈએ. એકદમ સુખી વાત છે, ક્યાંય ભૂલ ન થાય. આટલું નો કર્મ થી માંડીને ત્રિકાળી ધ્રુવ પરમાત્મા સુધીના બધા પગથિયા લઈ લીધા, બધા પગથિયા આ પ્રમાણે છે. હવે ક્યાંય ભૂલ થવાનું કારણ રહેતું નથી. આમ ચોખ્ખું લઈ લીધું છે. કેટલી ચોખ્ખી વાત છે, એક એક વાત ચોખ્ખી છે ને. આમાં કઈ ફેર પડે એવું છે નહીં, હજુ પાછું હાલે એવું છે. આમાં પછી પોતે બોલવામાં ભૂલ નથી, પછી બોલે એની કઈ દોષ નથી. જેને બધી અપેક્ષાઓ ચોખ્ખી છે પછી જે બોલે છે સમજીને જ બોલે છે, સમજીને બોલે છે એટલે પરમાર્થ નું પ્રયોજન પ્રાપ્ત થાય એવા પ્રયોજન વર્ષે કહે છે. તો એમાં કઈ દોષ નથી આવતો, કેમ કે બીજી વાત ખ્યાલમાં જ છે, અજ્ઞાન નથી વર્તતું, વિપર્યાસ કઈ વર્તતો નથી. કોઈ જગ્યાએ કોઈ અપેક્ષા ક્યાંય વિપર્યાસ નથી વર્તતો, અને પ્રયોજન ની સિદ્ધિ માટે જે કહે છે પછી યથાર્થ છે એમ લેવું. નો કર્મ છે એ આનું કહેવામાં આવ્યું છે, ત્યારે અંદરમાં એમ કેવું છે કે કર્મ છે એ એનાથી સૂક્ષ્મ વાત છે. સ્થૂળ સૂક્ષ્મ લઈએ તો કે નો કર્મ સ્થૂળ છે તો કર્મ સૂક્ષ્મ છે. કર્મને સૂક્ષ્મ કહીએ દ્રવ્ય કર્મને તો ભાવ કર્મ સૂક્ષ્મ છે. ભાવ કર્મને સ્થૂળ કહીએ તો શુદ્ધ પર્યાય છે એ સૂક્ષ્મ તત્વ છે, અને સૂક્ષ્મ ભાવ શુદ્ધ પર્યાયને સ્થૂળ કહીએ તો ત્રિકાળી સ્વભાવ છે એ સૂક્ષ્મ તત્વ છે. આમ સૂક્ષ્મ સ્થૂળ ના પણ આ જ ભંગ આપણે છે, સ્થૂળ સૂક્ષ્મ ના ભંગ ભેદ લઈએ તો અંતર તત્વ ને બહિર તત્વ માં એ વાત આવી જાય છે કે જેટલું બહિર તત્વ કહ્યું તે સ્થૂળ છે, જેટલું અંતર તત્વ કહ્યું તે સૂક્ષ્મ છે. કઈ પછી આમાં વાદ વિવાદ ની જગ્યા નથી. કઈ આટલી અપેક્ષાઓ સમજે એટલે વાદ વિવાદ ની ક્યાંય જગ્યા નથી. સિદ્ધ પર્યાય છે ભી મેં અધિક હું, સિદ્ધ પર્યાય છે ભી મેં અધિક હું, ક્યોંકિ સિદ્ધ દશા તો એક સમય કી પર્યાય હૈ. સિદ્ધ પર્યાય થી હું અધિક છું કેમ કે સિદ્ધ દશા તો એક સમય કી પર્યાય હૈ, ઓર મેં તો એસી એસી અનંત પર્યાયો કા પિંડ હું. પદાર્થ માંથી અવસ્થા ઉત્પન્ન થવાની ને બીજા પદાર્થ માંથી થોડી આવશે, તો અનંત પર્યાયો એમાં ભરી છે એ બહાર આવી એમ કે છે. એક સમયની સિદ્ધ પર્યાયથી અનંત અનંત સિદ્ધ પર્યાયો પ્રગટ થાય એવું મારું તો મૂળ સ્વરૂપ એવું છે. મારા મૂળ સ્વરૂપમાં તો એ વાત છે કે અનંત સિદ્ધ પર્યાયો અંદરમાં સામર્થ્ય રૂપે રહેલી છે, પર્યાય રૂપે રહેલી નથી પણ એના સામર્થ્ય રૂપે રહેલી વાત છે. ગુરુદેવ પ્રશંસા કરી હશે તો કેમ આપણે ન કરે ને એમ નહીં કરી, એટલે એ તો વિચારવા જેવું ખરું કે નહીં? એ તો ન હતા ને, કઈ સગા સંબંધી તો છે નહીં. શું ત્યાં તો હજારો માણસો આવ્યા હતા ને કેટલાક તો એ આવ્યા ત્યારે દરેક દરેક વર્ષથી ધૂણી ધખાવીને બેઠેલા હતા. એટલી પ્રશંસા કેમ બીજાની ન કરીને એમ નહીં કરી? એમને કઈ જોયું હશે ત્યારે કરી હશે ને. મારું કેવું છે, ગુરુદેવ નું જ્ઞાન કેટલું ઊંડું હતું એટલું પ્રમાણ તો આપણી પાસે છે કે
નહીં?
ગુરુદેવ ને કઈ પ્રત્યક્ષ પરિચય નથી થયો, ખાલી આ બધું વાંચીને જ એમણે નક્કી કર્યું છે. બહુ ભારે વાત કરી ગયા છે આ તો, અને પછી પોતાની આગવી શૈલીથી વાત કરી છે. એમ નથી તો કોઈની નકલ કરી છે, સ્વતંત્ર શૈલી છે પોતાની વાત કરવાની. ગુરુદેવ ક્યારેક કહેતા હે કે તું તો સિદ્ધ નથી, સિદ્ધ નો બાપ છું તું. શું કહેતા એ?
સિદ્ધ નો બાપ.
કેમ કે પિતા જનક ગણાય છે ને, તો દ્રવ્ય ને જનક લીધો અને પર્યાય તો એની ઉત્પત્તિ થઈ. તું સિદ્ધ નથી, સિદ્ધ નો બાપ છો એમ કહેતા હતા. એ પોતાની ભાષામાં કરતા હતા વાત. એટલે સિદ્ધ પર્યાય છે મી અધિક હું, એનાથી પણ હું મહાન છું. કારણ કે સિદ્ધ દશા તો એક સમયની છે અને હું તો એવી એવી અનંત સિદ્ધ પર્યાયોને સંઘરીને બેઠેલું તત્વ છું. માટે સિદ્ધ પર્યાય તો અનંતમાં ભાગે જાય છે, મારી અપેક્ષા એ તો એ એક સમયની સિદ્ધ પર્યાય અનંતમાં ભાગે જાય છે. એનો રેશિયો ક્યાંય લાગતો નથી. હવે અહીંથી ચર્ચાનો વિષય ચાલુ થાય છે. પહેલા બધું સ્થાપી દીધી અપેક્ષાઓ ને એ બધું જ્ઞાન સ્થાપી દીધું, એ તો બધું ચાલી ગયા પછી વિરોધ થયો છે. હાચું તો ક્રમ થી વિરોધ તો ઘણા બોલ વાંચી ગયા, નું આવી ગયો અનાયતન નો બોલ આવશે ને પછી વિરોધ શરૂ થયો છે. પણ વિરોધ તો ઘૂંટાતો બહાર આવ્યો એ વખતે, એ ઘૂંટાતો ચાલુ હતો એ વખતે બહાર આવી ગયો એમ છે. આવા ધડાકા કોઈએ કર્યા નથી. હા એમાં શું થયું, બધું પ્રશંસા કરી બહુ, સવાર બધો પ્રશંસા બહુ કરતા. ઠીક છે, મેં એમ કીધું કે ભાઈ હું એમ તો રાત્રિ ચર્ચામાં કાંઈ હાલતું નથી, આપણે બધા ઊંઘા બેસી રહેવાનું થાય છે, તો ચર્ચા વિભાગ છે એ આપણે રાત્રિ ચર્ચામાં ચલાવીએ. ગુરુદેવ તો ભલે, ગુરુદેવ તો વાંચી લીધું હતું આખો. ગુરુદેવને તો શું, આવો ગ્રંથ આવે એટલે એક બેઠક જ એને પૂરા કરી નાખ્યું, એટલે શરૂઆતમાં જ એમણે તો પુસ્તક પૂરું કરી નાખ્યું બે ત્રણ દિવસમાં. પ્રશંસા ઘણી કરી, એટલી બધી પ્રશંસા કરે છે. રાત્રિ ચર્ચામાં શરૂ છું, રાત્રિ ચર્ચામાં શરૂ થયું એટલે વાત તો બધી કડક હતી, એવી વાતો ચાલતી નહોતી એ દિવસોમાં, એવી કડક વાતો ચાલતી નહોતી. ક્યાંક ક્યાંક ગુરુદેવ બોલ્યા હોય પણ આ તો ઘણી કડક વાતો છે પાછી. એટલે જરા શરૂ થયું પાછું એવું નથી કે વિરોધ થયો અને પાછળ થી ગુરુદેવે પ્રશંસા શરૂ કરી. ગુરુદેવે પહેલા પ્રશંસા કરી ને વિરોધ પછીથી થયો. તો કેવી રીતે અવગણના થઈ જાય છે એ દ્રષ્ટાંત સમજવા જેવું છે. પોતાના માટે આ જીવે પણ આવી રીતે અવગણના કરી છે કે સર્વજ્ઞ કાંઈક કે, ગુરુ કાંઈક કે, જ્ઞાની કાંઈક કે, અને પોતે કાંઈક માને, એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. આનંદકાળ કેવી રીતે ગયો પોતાને આવી રીતે ગયો. સાત આઠમું, જૈસે મેરુ પર્વત અડી ગયા મેં ભી સ્વભાવ છે વૈસા હિ અડગું. મેરુ પર્વત શાશ્વત ગણાય છે. બીજા પર્વતો હોય ત્યાં તો પર્વત ધરતીકંપ થાય તો પર્વતની જગ્યાએ દરિયો થઈ જાય ને દરિયાની જગ્યાએ પર્વત થઈ જાય. એવા જમીનના ફેરફારો, મોટા ફેરફારો થાય, ધરતીકંપ થાય ત્યારે મોટો પ્રલય થઈ ગયો. પ્રલય કાળે આવશે ને, છઠ્ઠા પછી પ્રલય આવે, મોટા જમીનોના ફેરફારો થઈ જાય. મેરુ પર્વત છે એ શાશ્વત રહેશે. એનું સ્થાન ફરતું નથી, એની ઊંચાઈ ફરતી નથી, એવો ને એવો જ દેખાય. 1,00,000 યોજન ઊંચો છે એવો ને એવો જ દેખાય. તો કે એમાં પણ પરમાણુ તો આવે જાય ખરા, કે સૂક્ષ્મપણે ફેરફાર તો થાય એમાં, તે સ્થૂળ પણ એવો ને એવો દેખાય પણ સૂક્ષ્મપણે એમાં
ફેરફાર થાય.
પરમાણુ અનંતા પરમાણુ એમાં આવે, અનંતા પરમાણુ એમાં થઈ જાય. કેમ કે પવન હોય ને, તો પવનને લઈને અનંતા પરમાણુ એમાંથી ઉડી જાય, નવા અનંતા પરમાણુ ભળે, પણ એવો ને એવો દેખાય સદાને માટે, એવો ને એવો દેખાય. મેરુ પર્વત અડી ગયે મેં સ્વભાવ છે વૈસા હિ અડી ગયું. હું પણ એવો ને એવો જ રહું છું. મેરુ મેં તો પરમાણુ આતે જાતે હૈ લેકિન મેરે મેં તો કુછ ભી આતા જાતા નહીં, મેરુ કરતા વધારે હું અડગ છું એમ કે છે. સામાન્ય રીતે મેરુ પર્વતને અડગ કહેવાય. તો કે સ્વભાવ તો એનાથી અડગ છે માટે એને અનુપમ કહેવામાં આવે છે. અડગતાની ઉપમા એને લાગુ પડતી નથી. મેરુની પણ ઉપમા એને અડગતાની લાગુ કેવા કેવા દ્રષ્ટાંતો લીધા છે. દ્રષ્ટાંત કહેતા જાય છે અને પાછા કહેતા જાય છે કે એનાથી વધારે છું. વેરુ અડગ છે એવો હું અડગ છું તો કે નહીં એનાથી હું અડગ છું. સૂક્ષ્મ ફેરફાર પણ મારામાં નથી થતો. સમય સમય ફેરફાર થાય. અનંતા પરમાણુનો આવાગમન થાય સૂક્ષ્મપણે, સ્થૂળપણે કહીએ તો કે એવો ને એવો વેરુ છે, એવો ને એવો જ દેખાય છે. જેવો અનંત કાળ પહેલા દેખાતો હતો એવો જ અનંત કાળ પછી દેખાય છે. કાંઈ ફેર નથી પણ એ સ્થૂળ વાત છે. એમ કહીને સ્વભાવની અડગતાને દ્રઢ કરી છે અથવા સ્વભાવની ધ્રુવતાને દ્રઢ કરી છે. પછી નવમું, મેં વર્તમાન મેં હિ મુક્ત હું, આનંદ કી મૂર્તિ હું, આનંદ સે ભરચક સમુદ્ર હી હું. એસી દ્રષ્ટિ હો તો ફિર મોક્ષ સે ભી પ્રયોજન નહીં. મોક્ષ હો તો હો, ન હો તો ભી મુજે ક્યા. એનો ખુલાસો કર્યો છે કે એવી જે વાત કરી છે, અહીંયા મોક્ષ ન હોય તો પણ શું, એવી જે વાત કરી દીધી તો શું કરવા કરી, એમાં શું પ્રયોજન છે એ ખોલ્યું. કે પર્યાય કી ઇતની ગૌણતા દ્રવ્ય દ્રષ્ટિ મેં હો જાતી હૈ. જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે, સમ્યક દ્રષ્ટિ પણ થાય છે, એને પર્યાયની કેટલી ગૌણતા આવે. કે મોક્ષ પર્યાય નથી પણ મારે પ્રયોજન નથી, મોક્ષ થાવ તો થાવ ન હતો પણ મારે શું. આ વાત આ લોકોએ સાંભળી હતી પહેલી વહેલી ચિંતા તો અહીંથી ઉમિતભાઈ ને એમણે લખેલું છે ને, તો એમણે જોયું કે આ અહીંયા ભેગા થાય છે બે ચાર જણા, એમાં લાલુભાઈ પણ જાય છે. લાલુભાઈ દિવસોમાં ત્યાં રહેતા હતા ત્યારે ગુરુદેવના બે પ્રવચનો અને ચર્ચા સિવાય ક્યાંય નહોતા જતા. રામજીભાઈનું વાંચન હોય, કિંચનભાઈનું વાંચન હોય, અહીંયા પ્રવચન મંડપમાં પણ કોઈના સ્વાધ્યાયમાં એ નહોતા બેસતા. ગુરુદેવના બે પ્રવચનમાં અને રાત્રે ચર્ચામાં આવે, એ સિવાય ઘરે ખાલી સ્વાધ્યાય કર્યા કરે. નિવૃત્તિ 1.5 વર્ષ કર્યા કરે છે. 1617 સાલમાં 1.5 વર્ષ સ્વામી થયા હતા. એવું કહે આ કેમ અહીંયા રૂપ જાય છે? પછી ગુલાબબેનના ઘરે તો શું છે કે જરાક એમનો સ્વભાવ વિચિત્ર, એટલે અમે સાહેબ કોઈ જાય નહીં, અહીંયા કેમ જાય છે? એટલે એ રીતે થોડું એક કુતૂહલ થઈ જાય એવું બધું. હવે એમાં સવાર બપોર ને સાંજ આવતા જોવે, પાછા ત્રણ વખત ચાલે, સવાર બપોર ને સાંજ. સવાર બપોર ને સાંજ જોયું કે ત્રણ વાર આવે છે, એક વાર ક્યાંય જાય નહીં, ત્રણ વાર અહીંયા આવે છે, શું કહેવાય? થોડું કુતૂહલ હોય જો એમને. એ લોકોનું ઘર આ બાજુ છે, બાજુમાં છે, અને આ બાજુ સ્વાધ્યાય કરવા આવેલા જે આફ્રિકા વાળાના ઘર છે ને, મોહનભાઈનું જે કરાંચી વાળાનું મોહનભાઈનું ઘર હતું ને, ત્યાં એ નીચે મંડકિયામાં સ્વાધ્યાય કરવા બેસતા. ઘરે જમવા શું આવે, બાકી સ્વાધ્યાય અહીંયા એકાંતમાં કરે. ઘરે ઘર નાનું હોય, ડિસ્ટર્બ ન થાય. એટલે એમનો એ રસ્તો, ચાલવાનો રસ્તો. તો અમે તો કોઈક વાર ત્યાંય બેઠા હોય, ફળિયામાં બેઠા હોય, સાંજે બેઠા હોય તો ફળિયામાં બેઠા હોય, સવારે કોઈક વાર ફળિયામાં બેઠા હોય, તડકો ન આવ્યો હોય તો ખાટલા નાખી જાય. તો હાલનાર તો જોતા જાય, ડેલી ખુલ્લી હોય તો કઈક વાતચીત ચર્ચા ચાલે છે. જોયું કે કુતૂહલ થયું એટલે ખંચાળી છે. બે મકાન વચ્ચે, બીજે મકાનમાં સ્વાધ્યાય કરે છે અને આ મકાન વચ્ચે ખંચાળી છે. આમ તો અમને ત્યાં જલ્દી કોઈ આવે ને હિંમત કરે ને એની જલ્દી હાઈ ન પાડે, પણ એમને જોયું કે આપણે શું છે સાંભળ્યું ખરાતું કે અમે હંતાઈને સાંભળી વ્યક્તિ સાંજે તમારી ચર્ચા થતી હતી. અમે ખંચાળીમાં ઉભા રહીને સાંભળ્યું તો આ વાત ચાલતી હતી. મોક્ષ છે ભી મેરે પ્રયોજન નહીં, એ ચિંતા કે અમે ત્યાંથી આમ એકદમ ચિંતા અહીંયા તો આપણે સમ્યક દર્શન જોઈએ છીએ, સમ્યક દર્શન જોઈએ છીએ, સમ્યક દર્શન જોઈએ છીએ, સમ્યક દર્શન થાય તો સારું, સમ્યક દર્શન થાય તો સારું. ચોથા ગુણ સ્તરની પર્યાય માટે આપણે અહીંયા મહેનત કરીએ છીએ અને આતુરતાથી રાહ જોઈએ છીએ. ના કહેશે કે મોક્ષ નથી, મારે પ્રયોજન નથી. આ હું ચર્ચા અસાધારણ ચાલે છે. આ લાલુભાઈ અમથા નથી આવતા, ચર્ચા કંઈક અસાધારણ ચાલે છે. મને મળ્યા ખાનગીમાં, મને કે ભાઈ અમે આવી રીતે સાંભળ્યું છે ને, આજ કોઈ જોરદાર આવે છે, અમારે આ તત્વ ચર્ચામાં આવવું છે, કેમ કરવું? પછી મેં કીધું ભાઈ મને તો ના પાડી છે કોઈને કાંઈ કહેવાની, છતાં હું વાત મૂકી દઈશ કે ભાઈ આ લોકોને આવવું છે ચર્ચામાં. પછી આવતા થઈ ગયા ને એમને, પછી માણસો વધતું ગયું, પણ પહેલાં તો અમે બે ચાર જણા બેસતા હતા. તો એ આમાંથી ભરક્યા છે, આ વાત હંતાય ને સાંભળ્યું છે. અરે મોક્ષ પર્યાય છે, મેરે પ્રયોજન નહીં, અહીં તો સમય દર્શન આટલું આપણે ઉજાગરા કરીએ છીએ, આટલા વર્ષથી આવીને બેઠા કેમ કે સમય દર્શન થઈ જાય તો સારું. આ કે મોક્ષ પર્યાય છે, મારે પ્રયોજન નથી, આ ચર્ચા કઈ જાતની હાલે છે? અત્યારે 50-60 માણસો આવતો હતા, ભાઈઓ બહેનો થઈ ને 50-60 જણા બધો ભરાઈ જતો હતો. ત્યાં નોરુભાઈની બાજુમાં રતુબેન ત્યાં ઉતર્યા હતા છેલ્લા વર્ષમાં, ગયાના મકાનમાં ખાલી હતું ને મકાન, ત્યાં ઉતાર્યા. પછી રાજકોટ થી આવ્યા ને ત્યાં ઉતર્યા, એક વર્ષ ત્યાં ઉતર્યા હતા છેલ્લે. મેં વર્તમાન મેં હિ મુક્ત હું, આનંદ કી મૂર્તિ હું, આનંદ છે ભરચક સમુદ્ર એ સ્વરૂપ ની વાત કરી ત્રિકાળી સ્વરૂપ ની હો એસી દ્રષ્ટિ હો તો ફિર મોક્ષ સે ભી મેરે પ્રયોજન નહીં હૈ આવા સ્વરૂપ ની દ્રષ્ટિ માં કૃત્ય કૃત્ય સ્વરૂપ ની દ્રષ્ટિ માં દ્રષ્ટિ અપેક્ષા એ પોતે કૃત્ય કૃત્ય થઈ જાય છે એમ કેવું છે પછી મોક્ષ કરવો એ તો બહિર તત્વ માં ગયો અંતર તત્વ માં ક્યાં મોક્ષ કરવો છે જો અંતર તત્વ માં મોક્ષ કરવાનો વિકલ્પ હોય તો એ ભ્રાંતિ છે એ વિકલ્પ પોતે ભ્રાંતિ છે ખરેખર કેમ કે અંદર માં કઈ મોક્ષ કરવાની જગ્યા નથી તો પહેલેથી જ પૂર્ણ ને કરતી કરતે છે અનાદિથી જ તે શું આપણે ચોખવટ કરી છે હા એ ચોખવટ કરી છે ઘણી જગ્યાએ ચોખવટ કરી છે જ્યાં જ્યાં જરા સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા દેખાડી છે ત્યાં ત્યાં ચોખવટ કરી છે હમણાં આ બીજી પ્રતમાં થોડા વધારે કૌંસ કર્યા પહેલી પ્રતમાં આવા થોડા કૌંસ ભરેલા હતા ગુરુદેવે પૂછી લીધું કૌંસ કોણે કર્યા છે મેં કર્યા ઠીક ઠીક પૂછી લીધું ખરું કૌંસ કોણે ભર્યા છે કૌંસમાં કોણ લખાણ કોનો મારો ઠીક પૂછી લીધું તું સીધું मेरे को तो वर्तमान में ही आनंद आ रहा है फिर पर्याय में तो मोक्ष होगा ही मेरे को तो वर्तमान में ही आनंद आ रहा है अत्यारे मने तो आनंद आवे छे आनंद नो प्रवाह चालू छे अंदर थी 70 लाख ने आबादी में હું એક જ સુખી છું 70 લાખ ની કલકત્તા ની વસ્તી માં હું એક જ સુખી છું બજારમાં ભેગા થતા બડા બજારમાં રહેવાની દુકાન નો હોય રહેવાનું ઘર નો હોય સુખી હું છું ક્યાંથી સુખ આવે છે અંદર થી આવે છે બહાર નું સુખ સુખ નથી દુઃખ દુઃખ છે એ દુઃખ નથી मेरे को तो वर्तमान में ही आनंद आ रहा है फिर पर्याय में तो मोक्ष होगा ही पर्याय में तो मोक्ष
वर्तमान में ही आनंद आ रहा है पर्याय में तो मोक्ष है तो आनंद आ रहा है तो पर्याय में मोक्ष है
એટલે શું છે કે જે અત્યારે જે આનંદ આવે છે તો સાધક દશાનો આવે છે મોક્ષ માર્ગનો આનંદ આવે છે અને પૂર્ણ મોક્ષ દશા તો ભવિષ્યમાં મને થવાની છે એવું પ્રતીતિ આવી ગઈ છે મોક્ષ તત્વની પ્રતીતિ આવી ગઈ છે એટલે લખ્યું ને કૌંસમાં એટલા માટે લખ્યું કે મોક્ષ મોક્ષ હોગા હી એનો અર્થ શું કે એસી પ્રતીતિ આ જાતી હે જયારે સ્વરૂપ નો આનંદ ચોથા ગુણ સ્થાને શરૂ થાય ત્યારે મોક્ષ ની પ્રતીતિ આવી ખાતરી થઈ જાય છે કે હવે મારો મોક્ષ થઈ જશે થઈ જવાનો છે હવે મોક્ષ થયા વિના અલ્પકાળમાં મોક્ષ થઈ જશે એવી પ્રતીતિ આવી જાય છે લેકિન મેરે તો ઉસસે ભી પ્રયોજન
નહીં
મને તો સ્વરૂપ પોતાપણે અનુભવાયું એટલે મને બધું મળી ગયું મારો પરમાત્મા મને મળી ગયો એટલે મારું સર્વસ્વ મને મળી ગયું હવે મને મોક્ષથી પ્રયોજન નથી મોક્ષની પણ હું રાહ જોતો નથી થશે એની મને ખાતરી છે પ્રતીતિ છે મને એની દ્રષ્ટિ નથી મોક્ષ પર્યાયની અભિલાષા હોવા છતાં દ્રષ્ટિ નથી હોતી આ સાધક દશામાં છે એ આવી રીતે છે આ કેવી કેવી ટેકનિક છે પૂર્ણતાને લક્ષ્ય ઉપડ્યો છે મોક્ષની અભિલાષા છે મોક્ષ અલ્પકાળમાં થશે એવી પ્રતીતિ વર્તમાન આનંદ ઉપરથી થઈ જાય છે અને છતાં મારે એનાથી પ્રયોજન નથી એની મને દ્રષ્ટિ નથી એમ એની દરકાર પાછી ઉડી જાય છે એવું પોતાનું સ્વરૂપ કૃતકૃત્યપણે પોતા રૂપે જ અનુભવાય છે મળી ગયું છે એમ નહીં પોતા રૂપે જ અનુભવાય છે કે જેને લઈને એની તમા નથી કે ભાઈ મોક્ષ જલ્દી થાય તો સારું, ક્યારે થશે ને એની એને તમા નથી. ભાવના આવે છે બીજી વાત છે, પણ એ પુરુષાર્થ સહિતની ભાવના છે, અકૃત્રિમ પુરુષાર્થ સહિતની ભાવના છે. એટલે આમાં લીધું છે ઉપદેશનો અંતમાં શ્રીમદજીએ કે મોક્ષની ઈચ્છા હોતી નથી. આ રીતે કે મને એને કોઈ પ્રયોજન નથી, પોતાનું સર્વસ્વ મળ્યું છે અને તૃપ્તિ થઈ છે, એની તૃપ્તિ વર્તે છે પોતાને. મોક્ષ સમજાય છે, મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે પણ મોક્ષ, એ પણ શ્રીમદજીએ લખ્યું છે. દિગંબરના આચાર્યો એમ કહે છે, એમ કરીને પોતાનો અભિપ્રાય પીળ્યો છે હો, કે જે દિગંબરના આચાર્યો કહે છે એ વાત મને બેસે છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. તેનું નામ મોક્ષ છે. તો બધા પોતાની સ્વતંત્ર શૈલીથી વાત કરે છે, આગવી શૈલીથી દરેક જ્ઞાનીઓ એક જ વાત કરે છે.
ઊંચો મોક્ષ સ્વરૂપ,
હા મોક્ષ એવું કે ને, મેં વર્તમાનમાં મુક્ત હું તો લઈ લીધો. પહેલી જ વાત એ લીધી કે વર્તમાનમાં જ હું મુક્ત છું, અથવા મુક્ત કહેવું એ પણ બરાબર નથી લાગતું. ખરેખર તો પૂર્વ મુક્ત થાય ને, બંધ જ ક્યાં છે પછી મુક્ત થાય. પણ જેવી મોક્ષ દશા છે એ સ્વરૂપ સદ્રશ હોવાથી, મોક્ષની દશા સ્વરૂપ સદ્રશ હોવાથી હું મુક્ત છું, હું શુદ્ધ છું, હું પ્રગટ છું, એ બધું કહેવું પડે છે દશા અનુસાર. વસ્તુતા એ બધા વિશેષણ પર્યાયને એને લાગુ પડતા નથી. હા, રવિના જોરમાં પર્યાય બોલે છે એમ છે, આખી શરીર ફરી જાય છે. આખી દ્રવ્ય દ્રષ્ટિની શૈલી છે, એટલે તો નામ એવું પસંદ કર્યું છે, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ. શું દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે પરિણામનો પ્રકાર દ્રષ્ટિ અપેક્ષા એ કેવો થાય કે કેવો હોય એ વાત વધારે બહાર આવી છે. આ શૈલી છે એ વાત વધારે બહાર આવી છે. નવું થયું દસમું, કૂચ કરના કર્તૃત્વ બુદ્ધિથી જે કરવું કરવું થાય છે ને પર્યાય નો, કુછ કરના સો મરને બરાબર હે, કરના ને મરના પડતો શબ્દ લઈ લીધો છે. કે કુછ કરના સો તો મરને બરાબર હે, મુજે શરૂ સે હી કુછ કરને કે ભાવ મેં મરના જ મરને જૈસા બોજા લગતા થા. જે કર્તૃત્વ બુદ્ધિનું પરિણમન ચાલતું હતું એમાં કેટલો બોજો લખતો હતો, મરવા જેવું જોવા જતો હતો. જેમ કોઈને મોત દેખાય ને ટેન્શન આવી જાય એવું ટેન્શન આપતું હતું. આ કરવું કરવું કરવું, આ બોજો કોઈ રીતે પોસાતો નથી. કરવું 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 ક્યાં સુધી, બસ આવી જિંદગી છે, આવું જ આ મારું સ્વરૂપ છે, હું શું આવો જ છું, કરું કરું કર્યા કરું. આ તો ઘણો ઉપાધિ છે, અનંત ઉપાધિ છે ને, એમાં અનંત દુઃખ છે. મિથ્યાત્માના કર્તૃત્વ ભાવમાં ઉપાધિ નું દુઃખ અનંત છે. ઉદયમાં ભલે એ કોઈ એક કાર્ય કરવાની ઉપાધિ છે, પણ અભિપ્રાયમાં અને શ્રદ્ધામાં અનંત કાર્યો કરવાની ઉપાધિ ને દુઃખ પડ્યું છે, એટલે અનંત દુઃખ છે એને. એટલે મરને જૈસા બોજા લગતા થા. જો આ મિથ્યાત્વ દશામાં પણ કેવી યોગ્યતા હતી, શુભ પરિણામ હોતે તો મેં ભઠ્ઠી મેં જલ રહા હું એસા લગતા થા. આ તો મુમુક્ષુની ભૂમિકામાં આવી યોગ્યતા હતી. તો કર્તૃત્વના ભાવમાં મરવા જેવું દુઃખ લાગે અને શુભ પરિણામમાં તો જાણે ઉદયના કાર્યો કરવા પડે એમાં મરવા જેવું લાગે, દુકાનના ઘરના. અને શુભ પરિણામ પૂજા કરવા જાય મંદિરમાં તો દિગંબર હતા ને, ભઠ્ઠી જેવું દુઃખ લાગે. આત્માની શાંતિ ક્યાંથી આવે છે અને કોને આવે છે અને આવે ત્યારે એને કેવું લાગે છે, આ એના બધા લક્ષણો છે. એટલે બોલ્યા કે આત્માની શાંતિ એમણે જોઈ નથી. સીધું કહી દીધું, સર્ટિફિકેટ આપી દીધું સીધું. હા, પાછું ખેંચી લીધું. પેલા અપાઈ ગયું હતું પરીક્ષા કર્યા વગર, પાછું ખેંચી લીધું. અને એમાં શેર શરમ નહી કે આની લોકપ્રિયતા કેટલી છે, બાર મહિની મોટપ કેટલી છે, કેટલો સમાજ એને માનતો થઈ ગયો છે. હવે હું કહીશ તો કોણ માનશે ને નહીં માને, કાંઈ નહીં. સત્ય આ છે. બે ધડક ધડાક દેખાનો ભડાક ધડાકો કરી દીધો. એમણે આત્માની શાંતિ જોઈ લીધી. જોઈ હોય તો આવી રીતે એને પ્રશ્ન ઉઠે. જવાબ દેવો હોય તો રામજી મેં કહી દે કે આમ લખી નાખજો. એટલે પત્ર ની અંદર એમ લખતો કે મારા મામા ના દીકરા સુભાષચંદ ભાઈ છે, સુભાષમલ છે, એ આવું પૂછે છે, તો આપ ઉત્તર, આપના તરફથી સ્પષ્ટીકરણ ઉત્તર ની અપેક્ષા ને વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. એમ લખે કે નહીં છે? શું ગુરુદેવ કે પણ તો એને જ ખુલાસો કરવો તો નહીં? સુભાષમલ પૂછે છે તો એને ખુલાસો ન કરાય કે અહીંયા શું કરવા પૂછાવે છે? કે પ્રશ્ન એનો છે, સુભાષમલ ના નામે પૂછો છે. મારી સાથે પત્ર વ્યવહાર કરે છે તો આટલી માયાચારી રાખે છે, અંતર રાખે છે. કેમ કરે છે? પોતાનો દોષ કેમ સ્વીકારતા નથી? પોતાને સમજાતું નથી એ તો પોતાનો દોષ છે, અને એ દોષ બહાર પાડવો નથી, દોષ પ્રગટ કરવો નથી. દોષ પ્રગટ કરવો નથી એનો અર્થ શું? કે એ દોષ છોડવો નથી. નાનીના જ્ઞાનમાં તો ક્યાં લિંક લાગી જાય ને શું ખબર પડે આ કેટલું સમજ છે આમાંથી. એવું પૂછ્યું, પછી ચર્ચા કરી. હું હતો મારી રૂબરૂમાં ચર્ચા થઈ. રામજીભાઈને કહી કે 50 થી કઈ ની ગાથાનો આધાર આપજો અને કાગળ લખી નાખજો છે ત્યાંને, કે જો સમ્યક દ્રષ્ટિ પણ શુદ્ધ ભાવ કરીને સ્વર્ગલોકમાં જાય છે તો ચિરકાળ સુધી એટલે લાંબુ આયુષ હોય છે, બળબળતા અંધારામાં શેકાય છે. શુભ ભાવના બળબળતા અંધારામાં શેકાઈ જાય છે. આધાર આપજો કે શુભ ભાવમાં પણ અંગારા જેવી ભઠ્ઠી ને જેવું દુઃખ લાગે છે એ શાસ્ત્રમાં છે, માતા રાખજો કે લખી નાખજો કાગળ. 75 થી 170 71 72 માં છે ને વિષય ચાલ્યો છે. શુભ પરિણામ હોતે તો મેં ભઠ્ઠી મેં જલ રહા હું એસા લગતા થા, સમુદ્ર કે જળ મેં છે એક બુંદ ઉડકર બહાર રેત મેં પડે તો ઉસ બુંદ કો રેત ચૂસ કર ખતમ કર દેગી, પર યદિ ગરમ રહેતી હો તો બુંદ તુરંત ખતમ હો જાયેગી. વૈસે હી પરિણામ બહાર કી ઓર જાય તો ઉસમે દુખ હી દુખ હૈ. પાણી ની શીતળતા, પાણીનું એક ફોરું બુંદ એટલે એક ફોરું બહાર રેતીમાં આવે સુસાઈ જશે, ગરમ રેતી હશે તો એક સેકન્ડમાં ખલાસ થઈ જશે, ખતમ થઈ જશે. એમ પરિણામ બહાર નીકળે છે એ જ પોતાને પોસાતું નથી. દ્રષ્ટિ આત્માને થઈ છે એનો અર્થ શું છે? કે પરિણામ આખો તો બહાર જતા નથી મિથ્યા દ્રષ્ટિની જેમ, આંશિકપણે પરિણામ અંશ બહાર જાય છે એ પોસાતું નથી. રાગ તો ન પોસાય, કેમ કે રાગમાં દુઃખ છે, રાગમાં મલિનતા છે ને વિપરીતતા છે, પણ ઉપયોગ બહાર જાય એ પોસાતો નથી. આત્મામાં એટલું સુખ ભર્યું છે, એટલો આનંદ ભર્યો છે, એટલી ચૈતન્ય નો વૈભવ ને વૃદ્ધિ ભરી છે, અદભુત થી અદભુત. આત્મ સ્વરૂપ નો મહિમા અદભુત થી અદભુત છે. સ્વરૂપ મહિમા અદભુતાત અદભુતમ વિજય તે સમયસાર માં આવે છે. પાછળ સ્વરૂપ છે જ્ઞાન અધિકાર માં એટલો મહિમાનું સ્વરૂપ છે. ઉપયોગ બહાર જાય છે જ્યાં પોતાનું કોઈ નથી ને કાંઈ નથી, જ્યાં પોતાનું કોઈ નથી ને કાંઈ નથી ત્યાં ઉપયોગ જાય છે. અપરાધ છે, એ અપરાધ છે, એનો નિષેધ આવે છે. મોક્ષ માર્ગી ને એનો નિષેધ આવે છે. નિષેધ ના આવે તો મોક્ષ માર્ગ ન રહીએ. આ દ્રષ્ટિ થઈ છે એની ખાતરી. બરોબર, આ બધા લક્ષણ છે. સમ્યક દર્શન થયું છે એના આ બધા
લક્ષણ
લક્ષણ છે. શાંતિ અનુભવાની છે, એટલા બધું દુઃખ લાગે છે.
પરમ કૃપાનું શ્રી સદગુરુદેવાનો જય હો.